સજ્જતાનો સંઘ લાવે ખેતી મરંગ, કાર્યક્રમ નંબર 146, પ્રસારણ તારીખ 19 નવેમ્બર 2009. વાતાવરણ ચોખ્ખું થતા ફરી પાછા ખેતી કામમાં પરોવાઈ ગયેલા અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર. ખેડૂતોનું તો હવે છે ને આમ સૈનિક જેવું થઈ ગયું છે બાપા. અરે 24 કલાક આમ ભરી બંદૂકે પેરો ભરતા રહેવું પડે છે.
ન્યો હોય ત્યાંથી વાદળો ચડી આવે ને કઠણાઈ હોય તો માવઠું પડી જાય લ્યો.
અને માથે હળવું મળવું બીજા જ દિવસે પાછો તડકો પડવા માંડે એટલે કઈ જાતની જીવાત ને કઈ જાતનો રોગ આવશે એ નક્કી જ ન થઈ શકે ને.
તમારી વાત તો સાવ સાચી છે મહેશભાઈ, છતાંય હવે સંતોષ એ વાતનો છે કે હવામાન ધીમે ધીમે ઠંડુ થઈ રહ્યું છે અને કપાસ જેવા પાકડ પાકમાં તો જીવાત કે રોગની ફરિયાદ રહી જ નથી.
હાલો કપાસ તો 2-3 વાર વીણાઈ ગયો હોય એટલે ઈને કાઢી નાખી જીરું કે ચણા વાવીએ તો બહુ વાંધો ન આવે, પણ દિવેલા ઘઉં રાયડો ને શિયાળુ જુવારમાં તો ધ્યાન દેવું જ જોશે ને.
જે પાક કુમળા હોય કે હજી તો વિકસી રહ્યા હોય એમાં તો ધ્યાન આપવું જ પડે ને ભાવિ. એમાંય જીરું તો રહ્યો નાના બાળક જેવો પાક, એટલે એની તો વાવણી વખત થી જ કાળજી લેવી પડે.
એ ઉમાબેન, હવે આ વાવણી ની બાબત માં છે ને તમારે હવે કોઈ ને કઈ કેવું પડે એમ જ નથી.
કેમ એમ કેમ કહો છો?
ઈ હું એટલા હાટું કહું છું કે હવે ગમે ઈ પાક હોય ખેડૂત બિયારણ ને પેલા ચુસિયા નાશક ની ને પછી ફૂગ નાશક ની માવજત દીધા વગર વાવતો જ નથી. અને આટલું તો તમે અમને બધાને છે ને આમ વઢી વઢી ને મોઢે અકરાવી નાખ્યું છે.
મહેશભાઈ આ તો બહુ સારી ખુશ થવા જેવી વાત છે. ડીએસસી અને સજ્જતા સંઘ તો એવું જ ઈચ્છે છે કે દરેક ખેડૂત વેળાસર સાવચેતીના પગલા લે અને પાછળથી રોગ કે જીવાતને કાબુમાં લેવા કરવા પડતા મોટા ખર્ચમાંથી બચી જાય.
તમારી હમધી વાત સાચી, પણ ગમે એવી માવજત દીધી હોય ને તોય હવામાં એક ધારો ભેર ચાલુ રહે એટલે જીરુમાં ફૂગથી થતા રોગ દેખાવાના છે.
પણ એનો ઉપાય હવે કોઈનાથી અજાણ્યો નથી, મહેશભાઈ ને ખબર હશે. બોલો ખરી વાત છે કે નહીં?
એકદમ હોય 100% સાચી વાત છે ઉમાબેન તમારી. કારણ કે ફૂગ નાશક મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમ નું નામ તો હવે નાનામાં નાનો ખેડૂત જાણે છે.
બરાબર છે, આ બંને નામ તો હવે સૌને યાદ રહેવા જોઈએ.
ઈ તો બરાબર છે, પણ આમ ભાવનગર ને અમરેલી જિલ્લા કોરા વાદળ છાયા વાતાવરણ ને લીધે લહણ ને ડુંગળીમાં થ્રીપ્સ ની જીવાત ને ભેડા પાન ના ટપકા નો રોગ એ ઘણા ને દેખાણો છે, તો ઈનો ઉપાય તો કરવો જ પડશે ને.
અને હા ઉમાબેન જો યાદ આવ્યું, આ મારા બને વિનય પશાલાલ, એમનો ફોન હતો કે ઈસબ ગુલવાવું છે તો હું કરવું, ઈ તું મારા વતી પૂછતો આવજે ઉમાબેન.
મહેશભાઈ એમ કરીએ એક એક સવાલ લેતા જઈએ.
તો પેલા લહણ ને ડુંગળી માં થ્રીપ્સ નો ઉપાય દેખાડો, પછી બીજી વાત.
મીના ભાભી, થ્રીપ્સ ના નિયંત્રણ માટે જૂની અને જાણીતી દવા એટલે કે ડાયમિથોએટ 30 EC અથવા મિથાઇલો ડિમેટોન કે પછી મિથાઇલ પેરાથિયોન અથવા મોનોક્રોટોફોસ, આ ચાર માંથી કોઈ પણ એક જંતુનાશક 15 લિટર ના પંપ માં 15 મિલીલીટર ના પ્રમાણ માં મેળવીને છાંટી દેવાની, થ્રીપ્સ કાબુમાં આવી જશે.
પણ ઉમાબેન ક્વિનાલફોસ હોય તો આ પ્રમાણ બમણું કરી નાખવાનું કે નહીં?
બરાબર છે, લસણ ડુંગળી માં થ્રીપ્સ ના નિયંત્રણ માટે ક્વિનાલફોસ 25 EC દવા 15 લિટર ના પંપ દીઠ 30 મિલીલીટર ભેળવવી પડે છે. એ ખાસ યાદ રાખવાનું છે.
અને ઈ જ રીતે જીરું વહેલું વાવો કે મોડું, પિયત હારે નિંદામણ નાશક પેન્ડી મિથાલિન 1-1 લિટર દેવી જ પડે, ખરું કે નહીં?
બિલકુલ ખરું. નિંદામણ ઉગે એ પહેલા શિયાળુ પાકમાં તો નિંદામણ નાશક કાં તો પિયતમાં સાથે આપી દેવાના અથવા પંપ દીઠ 100 મિલીલીટર ના પ્રમાણમાં ઉગેલા નિંદામણ પર છાંટી જ દેવાની. નિંદામણ ને જમીન બહાર માથું કાઢવા નહીં દેવાનું.
અને પાન ના ટપકા નો રોગ મટાડવા શું કરશો?
હું એમ કહું કે પર્પલ બ્લોચ એટલે કે પાનના ટપકાનો રોગ ફૂગથી થાય છે તો?
તો નકરો હું જ નહીં, આમ ગમે ઈ રસ્તે હાલતો ખેડૂત પણ આ ટપકા નો ઈલાજ કહી દે.
કહી દો. કયો?
ઉમાબેન અને મીના, મેનકો સેબ અથવા કાર્બેન્ડેઝિમ ને નકર બે ભેળી કરી હોય એવી બજારમાં તૈયાર મળતી દવા છાંટી દઈએ એટલે ફૂગ થી થતો ગમે ઈ રોગ હોય સાફ જ થઈ જવાનો છે.
તમને તો સારું યાદ રહી ગયો. હવે એમ ન કેતા કે ઈસબગુલ ની વાતે મેં પસ્યા ભાઈ કરી દીધું.
અલી એ જો મને ખબર હોત તો એ કઈ દેત, પણ ખબર નહોતી એટલે તે બાકી રાખી છે.
મહેશભાઈ હવે ઠંડી બરાબર પડવા માંડી એટલે ઈસબગુલ તો વાવી શકાય છે, પણ એ માટે પણ પહેલું તો ગુજરાત એક કે ગુજરાત બે જેવું સુધારેલું બિયારણ લેવાનું. બિયારણને કિલોગ્રામ દીઠ 2.5 ગ્રામ સેરેસાન કે પછી 2 ગ્રામ મેટલ એક્ઝિલનો પટ આપવાનો અને વાવણી પહેલા આઈસો પ્રોટુરોન દવા એકરે 200 ગ્રામ એટલે કે પંપ દીઠ 20-25 ગ્રામના પ્રમાણમાં જમીન પર છંટકાવ કરવાનું બરાબર યાદ રાખવાનું.
ઉમાબેન તમે તો છે ને ઓલ્યા પેલા 4 શ્લોકમાં આખી રામાયણ કહી દે છે ને એના જેવું કર્યું. ઈસબગુલ ની વાવણી વખત ની હંધી કાળજી એક જ ઝપાટામાં કહી દીધી.
મહેશભાઈ હજી ઘણી બધી વાતો કરવાની છે, એ પહેલા પોતાની સાથે આખા ગામના ખેડૂતોને ખેતીના પાઠ પ્રત્યક્ષ શીખવાડતા એક મિત્રની વાત પણ કરવાની છે ને. એટલે
શું વાત કરો છો? હંધાય ખેડૂત ને નવીન ખેતી શીખવાડે છે?
હા, એ મિત્ર નું નામ છે પોરબંદર જિલ્લાના ગામ ભારવાડાના હાથિયાભાઈ હરવમભાઈ ઓડેદરા,
જેમણે ચાતર્યો છે
નવો ચીલો.
એમાં બેન મૂળ મુદ્દો ઈ છે કે હાથિયાભાઈ હંધાય ખેડૂત ને શું શીખવાડે છે ને કેવી રીતે શીખવાડે.
બિલકુલ, લે આપણે એમની પાસેથી સાંભળીએ.
હીરાની અંદર શરૂઆતમાં પેલે એક જ જીવાત ફિક્સ આવે, પછી આગળ જતા થોડોક વિકાસ થાય ત્યારે મોલો મસી આવે, પછી થોડોક વિકાસ થાય ચાર ચક્કર આવે ત્યારે સારોડ આવે, પછી જયારે એને ફૂલ બેસવાની અવસ્થા થાય ત્યારે એની એક ડાળી નમી જાય, પછી એને અંદર જે દુંડામાં દાણા બેસે એક એક બે બે દાણા કાળા માટે પડવા, અને જે દુંડી નમી ગયા પછી એના ઉપર થી પછી ચાર ચક્કર આવે ત્યારે એક જ રાતમાં એ ઝીરો કાર્ય થઈ જાય. અને એ જીવાતનું મેં નિયંત્રણ કરી અને યુનિવર્સિટી ને કરી બતાવ્યું, છેલ્લા વખતે રેકોર્ડિંગ કર્યું કે કાર્યો દરજ મારા આજુબાજુ આખા ગામમાં આવી ગયો, મારા ક્ષેત્રમાં કેમ નથી બતાવો. એના માટે એનું કારણ છે કે શરૂઆતમાં જે સ્ક્રિપ્ટ આવે એ આપણી સલાહ છે, આપણા જે સૂચનો છે, જે આપણે સજીતાનો સંઘ લાવે ખેતી મરંગ જે આપણા ઘણા વૈજ્ઞાનિકો ભાઈઓ આપણે દરરોજ સેવા આપે એની અંદર કયા પ્રકારના જીવાતનું કઈ પ્રકારની દવા છે એનું મેં નોંધ કરી, અને સ્ટ્રીપ્સ આવે તો સ્ટ્રીપ્સની દવા છાંટવાથી પછી આગળ ખોટી દવા ન છાંટવાથી આગળ જીવાત ન આવે, આ રીતના પ્રયોગ પણ કરી બતાવ્યો. જેને 5-5 હજાર દવા એ મરી નહીં એને મેં 200 રૂપિયા દવાઈ થી નિયંત્રણ કરી આપ્યું, જે ખેતરમાં કાર્યો આવ્યો હતો એને 50% કાર્યો પણ રોકાવી આપ્યો હતો, અને આ વખતે મારા વિસ્તારના દરેક ખેડૂત ભાઈઓને મેં જીરું વાવેતર કરી આપ્યું, એ હાથે છાંટી આપ્યું, અને બધા ભાઈઓ એમ જ કે તમે કઈ રીતે દવા છાંટવું, એટલે મેં કહ્યું ભાઈ હું તો સજીતાનો સંઘ લાવે ખેતીમાં રંગ એને જે ઓપમાં આપીએ આજે આપણે માસ્તર ભણાવે આપણા માહિતર આપણે મોટા કરે અને આપણે શિક્ષણ આપ્યું એની જેમ આજે એની મને ખૂબ આપ્યું, એના પાછળથી એનું જ્ઞાન લઈ અને હું તમને આપું જ ભાઈ, મારું નથી. પેલો આભારી હું સજીતાનો સંઘ લાવે ખેતીમાં રંગ એ કાર્યક્રમનો છે, કારણ કે એની મને જે આપ્યું આજે મને એકડો ગોઠતા એને શીખવાડ્યો, આજે એ એકડો તમને હવે હું શીખવાડું, તો એ બધા ભાઈ સંમત થયા અને 100% જીરાની અંદર ઉત્પાદન લેવું લેવું લેવું. પછી જે ખેડૂત ભાઈઓ માનશે એને કાર્યો ખેતરમાં આખા ભારતની અંદર કાર્ય ન આવે હું ચેલેજ આપું.
બહુ સાચી વાત કર્યો આથિયા ભાઈ, આપણે મોટા ભાગના ખેડૂતો એમ જ માને છે કે ઢગલા મોઢે બિયારણ વાપરો ને ઉપર ઢગલા મોઢે ખાતર નાખો દવા વાપરો તો જ ઉપજ વધારે આવે.
એમનો ગુસ્સો આ વાત પર છે. સાંભળો, એમણે બિયારણ વિશે અને જીવાત કે રોગના નિયંત્રણ માટે દવા વાપરવા વિશે શું કહ્યું છે?
ના, એનું કારણ છે કે અમે અમારે ઘરનું બિયારણ હોય તો અમે ઘરનું રાખીએ, નકર અમે સારી જાતનું બિયારણ છે એની અંદર દવાનો પોટ આપેલો હોય બરોબર, બીજી કોઈ વધુ પ્રમાણમાં એને કોઈ દવાનો અમે પોટ આપતા નથી. અને એનું કારણ છે કે આજે જે બિયારણ છે સર્ટિફાઈડ બિયારણ થયેલ હોય એને 100% ઉગી તો જાય, પછી આજે ખેતરની અંદર ખોટી વધુ પ્રમાણમાં એને દવા આપવાની જરૂર રહેતી નથી, કારણ કે વૈજ્ઞાનિક ખાતરથી દવાથી જેમ જમીન બગાડીએ એમ આપણી જમીન બગડતી જાય. આજે એને ક્યારે કઈ રીતના બાંધવા, પછી એને હાથથી કઈ રીતના છાંટવું, પછી એને કોઈ જળનું ફેરવવું, તો જળડા ની અંદર થોડોક વજન માથે મૂકવો જોઈએ કે જેમ આમ પીસડિયા થતા જાય અને જમીન લોરાતી જતી હોવી જોઈએ. ખાલી રોકું જળડું ઢળી જાય, ખાલી પોલું પોલું જમીન ની અંદર જીરું સાટેલું હોય, ઊંધું તો ઉતરે નહીં, એના માટે ધોર પડે નહીં, તો ઉપર ઉપર પડ્યું હોય ઉતરે નહીં. પછી કે ભાઈ મારે જીરું ઉગતું નથી તો ઉગે, તો એની પાછળ થોડીક ધોર પડવી જોઈએ, જળડું ઢળીએ વજન વાળું, તો એ આપણે આપડે ઉગાવો સારો થઈ શકે.
વાહ વાહ ભાઈ ભાઈ, ધન્ય છે તમને ને તમારી આ ભાવના ને. હાચું કહું ને તો સજ્જતા નો સંગ લાવે ખેતીમાં રંગ માંથી, તો સાંભળનારા હંદાય ખેડૂતને પ્રેરણા મળે જ છે. અને આ ઈમણે જેમ એકાદી અસરકારક દવાની વાત કરીને ઈમ લીલી ઈયળો ને કાબુમાં લેવા બહુ ઓછી વાપરવી પડતી ને ત્રણ ત્રણ અઠવાડિયા સુધી ઈયળો ને ઢૂંકવાય નહીં દેતી દવાની સલાહ એ તમારી પાસેથી સાંભળવા મળી.
સાચી વાત છે મહેશભાઈ, લીલી ઈયળો પર અસરકારક એવી જૂની દવા છે ઇન્ડોક્ઝા કાર્બ. એ દવા એકર દીઠ 200 મિલીલીટર જ વાપરવી પડે છે, પણ 10-12 દિવસે કદાચ બીજો છંટકાવ કરવો પડે. જયારે નવી દવા ઇમામેક્ટિન બેન્ઝોઇન 15 લિટર પંપ દીઠ 10 જ ગ્રામ, કેટલી
15 લિટર પંપ દીઠ 10 જ ગ્રામ,
એટલે કે એકર દીઠ માત્ર 100 જ ગ્રામ છાંટવી પડે, અને 20 દિવસ સુધી બીજો છંટકાવ કરવાની જરૂર પડતી જ નથી.
અને ન્યા સુધીમાં તો શિયાળામાં તો મંડા છે કડકડતી ઠંડી પડવા, એટલે કોઈ જીવા ટકી જ નહીં
હકે. મીના, હવે આપણે અહીંયા બહુ ટકી નથી હકવાનો. અરે શું કા, હવે આ ઘડિયાળ હમુ તો જો ટેમ થવા આવ્યો પૂરો, હજી તો ઉમાબેન ઇનામી સવાલ પૂછશે, ને પછી અવાજ ઓટલાની બહુ કામની સેવા 3 મહિના સુધી મફત મેળવનારા 2 ભાગશાળી મિત્રોના નામ જાહેર કરશે.
મહેશભાઈ ને મીના ભાભી, આજે બધું તમારે જ કરવાનું છે. લો આ રહ્યો ઇનામી સવાલ, તમે બંને પૂછી નાખો.
હા લાવો લાવો લાવો. તો ભાઈઓ ને બહેનો, આજનો ઇનામી સવાલ ઈ છે, થ્રિપ્સ ને કાબુમાં લેવા માટે વપરાતી કોઈ પણ એક દવાનું નામ દો. તો
બરાબર સવાર સાંભળી લ્યો, ફરીથી બોલું છું. થ્રિપ્સ ને કાબુમાં લેવા માટે એકાદી દવાનું નામ લખી મોકલાવો.
પણ આજે કાયમના નંબર પર તમે લોકો ફોન ના કરતા, કારણ કે આજે ડીએસસી માં કોઈ નહીં હોય, એટલે એના માટે હું આપ સૌને એક બીજો નંબર આપું છું, જે નોંધી લેશો. 9662-62-754 નંબર ફરી બોલું છું મિત્રો, 9662-62-754, અને આ નંબર પર કાયમની જેમ તમારો જવાબ નોંધાવી દેજો.
હા, એટલે આજે હમણાં જેમના નામ જાહેર થવાના છે ને, એમની જેમ જ ડ્રો માં તમારો નંબર લાગી જાય ને તમે બની જાઓ ઇનામના હકદાર.
પરેશભાઈએ ડ્રો કરીને વિજેતા થયેલા 2 મિત્રોના નામ મોકલી જ આપ્યા છે. લો મહેશભાઈ વાંચો.
હા લો. હા તો ભાઈઓ ને બહેનો, આજની 146મી કડીમાં 3 મહિના સુધી અવાજ ઓટલાની સેવા અને દીવા દાંડીનો અંક જીતી જનારા ભાઈબંધ છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગામ મેરાના જોગાજી આર ઠાકોર.
અને બીજું ઇનામ સાંભળજો, જુનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના ગામ ઈશ્વરિયાના હરિકુમાર એચ ભજગોતર.
મિત્રો, તમને બંનેને અને બીજા તમામ ઉત્સાહી અને જાગૃત મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ફોન ઉપરાંત પત્રથી સવાલના જવાબ સાથે ખેતીને લગતી બીજી કોઈ પણ મૂંઝવણ હોય તો પત્ર પણ લખી શકો છો.
અને સરનામું તો સહેલું જ છે, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી આ કાર્યક્રમના પ્રાયોજકો DSC અને સજ્જતા સંઘનો તો એક જ હેતુ છે, આપણી ખેતી સમૃદ્ધ બને, આપણે સૌ ખેડૂતો આભાર થઈએ.
પણ એ ત્યારે બને જયારે આપણે હંધાય જાગૃત થાય, એટલે દર ગુરુવારે હાજે હાથને વિશે ભૂલ્યા વગર સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળજો અને તબિયત હાચવજો.
બસ એટલી જ ભલામણ હારે અત્યારે કહી દઈએ,
નમસ્તે આવજો.